નિર્ણયની એવી ઘડી છે કે ખૂબ જ સચેત અને સાવધ રહેવાનું, અને એમાં બધાને પોતાની ફરજ સારામાં સારી રીતે સમજાવીને નિર્ણયને ધીમે રહીને બહાર કાઢવાનો છે. કોઈને અજુકતું ન થાય, કોઈને અન્યાય ન થાય, કોઈનું દિલ દુખે નહીં, એટલા માટે ભગવાને નિર્ણય લેતા પહેલા બધાને સાવધાન કર્યા છે. જો આની અંદર સહેજ ચૂક કરી તો હમઈ સહિત તબ હોય ખોવાર. આપણે બધા જ, આખો સમાજ એના માટે થયું દોષી થશે અને બધા જ ને હાનિ પહોંચશે વધતાઓ છે. હમઈ સહિત સબ હોય ખોવાર. અને એક વાર નિર્ણય લઈ લીધા પછીથી એ પાછો ફરતો નથી. ધનુષમાંથી છૂટેલું બાણ પાછું ન ફરી શકે. એમ સમાજ વચ્ચેનો નિર્ણય એ એવો અસરકારક બને, કદાચ નુકસાન પણ કરી બેસે. અને એટલા માટે જ અહીંયા કહ્યું કે બધાને સાથે રાખીને પ્રજા, પરિજન અને પરિવાર, કોઈને પણ સહેજ પણ વધતું ઓછું તોલાય નહીં. આવા સુંદર ભાવ સાથે ભગવાને અહીંયા ગાડી કહ્યું કે જો બીનું અવસર અથવા દિનેશુ, અને જો આવા કટાણે બે સમયનું જેને કહેવાય કટાણું, અને જો આવા સમયે સૂર્યાસ્ત થાય, કટાણે સૂર્યાસ્ત થાય તો કેવું લાગે? આખું કંકણાકૃતિ ગ્રહણ થવાનું હોય ને ત્યારે બિલકુલ જાણે સાંજ પડી ગઈ હોય એવું લાગે. પક્ષીઓ પણ માળામાં બેસી જાય, અને જ્યાં ગ્રહણ થોડું છૂટી જાય એટલે પાછા ફરી બહાર નીકળ્યા કે આ તો છેતરાઈ ગયા. તો એ બ્રહ્મમાં ના પડાય, એટલા માટે ભગવાન કહે છે કે જો આ પ્રમાણે ખોટો નિર્ણય લેવાઈ ગયો તો બધા ખુવાર થશે. અને એ રીતે જો કસમયની હાનિ, જો બીનું અવસર અથવા દિનેશ, કોને ક્લેશ ન થાય, કોઈ પણ સારામાં સારી વ્યક્તિ હોય, લોકપ્રિય હોય, અને અચાનક અકસ્માત મૃત્યુ પામે તો કેવો આઘાત લાગે? સ્વતંત્રતા મળી ત્યાર પછીથી ગાંધીને ગોળીઓ દેવાય એવો આઘાત આખા દેશને લાગ્યો તો એવો ક્યારેય નહીં લાગ્યો. એ શું થશે દેશમાં? જો બીનો અવસર અથવા દિનેશ, કે અકાળે મૃત્યુ થાય અને જરૂરિયાળી વ્યક્તિનું, કે આખા દેશને સમગ્ર વિશ્વને જરૂર હોય, અને એનો તો એનો ક્લેશ કોને નહીં થાય? નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકને ક્લેશ થશે. તો આ આખી સ્થિતિને ભગવાન સૌથી પહેલા રજૂ કરી રહ્યા છે. જો આ પ્રમાણે થશે એટલે તે પહેલા જે કોઈ દુરાગ્રહી હોય, હઠાગ્રહી હોય, એ બધાને જાગૃત કરી રાખે છે. સતેજ થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. જો આ પ્રમાણે કંઈક ચૂક થઈ જશે તો આટલા બધા પરિણામ આવશે, પરિવાર સમાજ ખુવાર થશે, અને કા સમયનો જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય, જો બીનો અવસર અથવા દિનેશ, તો કોને ક્લેશ નહીં થાય, કોણ દુઃખી નહીં થાય, દરેકને પીડા થશે કે આ શું થઈ ગયું? વજ્રાઘાત, આખું આપ તૂટી પડ્યું. એ ક્લેશ ન આવે એટલા માટે ભગવાન ભરતજીને પણ ખૂબ સમજાવી રહ્યા છે. ભરતજી આજે છેક અયોધ્યાથી જાણ્યું છે, સમજ્યું છે, સમજ્યા છે, ત્યારથી ભગવાનને પાછા લઈ જવાનું મિશન લઈને આવ્યા છે. અને ભગવાન કે ના, હું નહીં આવું, વનમાં જ જઈશ. અને એ આઘાત ભરતજીને કેટલો લાગશે, કેટલો આઘાત લાગે, એટલે ભરતજીને સમજાવવાના છે. કેમ, માણસને પેલો તૈયાર કરવો પડે, કોઈ પણ આઘાત આવતા પહેલા, કોઈ પણ પ્રસંગ ઉજવવાનું તે પહેલા બધાને તૈયાર કરવા પડે, કંકોત્રીઓ લખવી પડે, આવજો અમારે ત્યાં. એટલે દરેક વ્યક્તિને તૈયાર કરવા પડે પહેલા, પૂર્વ તૈયારી છે કે તમે આને માટે સાવધાન રહેજો ને આવજો. તો ભરતજીને પણ ભગવાન અયોધ્યા સહિત, કારણ કે બધા જ લેવા માટે આવ્યા છે, બધા વ્રત લઈને બેઠા છે. અને હજુ પાછા અયોધ્યા ગયા પછી બધા નવા વ્રત લેશે કે 14 વર્ષ સુધી અમે આ પ્રમાણે કરીશું, ભગવાન નહીં આવે ત્યાં સુધી. તો આ બધાને સમજાવીને વ્યવસ્થિત કરવાના છે. એટલા માટે કહ્યું કે ન હોય કલેશ, કોને ક્લેશ નહીં થાય આ બાબતમાં. એટલે બધા જ સાવધાન થઈ જઈને કહ્યું કે હે તાત, એ જ પ્રકારનો ઉત્પાત વિધાતાએ ક્યારે, પિતાના મૃત્યુ વખતે ખરો જ નાખે અયોધ્યા ઉપર વજ્રાઘાત સમાન. હે મારા દશરથજી ગયા, તો વિધાતાએ આ એક વજ્રાઘાત તો કર્યો તો તસ ઉત્પાત તાત વિધિ કિન્ના. તો એ જે ઉત્પાત જ્યાં સમાચાર મળ્યા ત્યાં બધાના રુદન શરૂ થઈ ગયા હતા. રામ રામ કહી, રામ કહી વિદાય થયા ત્યાં આખા અયોધ્યાની અંદર કાળાશ છવાઈ ગઈ. અરે રામ વનમાં ગયા છે, ભરતજી અહીંયા હાજર નથી, અને મહારાજ દશરથજી સીધાવી ગયા, શું થશે અયોધ્યાનું? આમ દરેકને આઘાત લાગ્યા વગર રે ને, એવો એક આઘાત તો વિધાતા આપણા માથે નાખી ગયો છે.